એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમણે આપણને શબ્દોની વચ્ચેની ચૂપકીદી સાંભળતા શીખવ્યું. હેરોલ્ડ પિન્ટર.
હેરોલ્ડ પિન્ટર,
હા,
બ્રિટિશ નાટ્યકાર, પટકથા લેખક, દિગ્દર્શક, અભિનેતા અને પાછળથી તો એક બહુ નીડર રાજકીય અવાજ પણ.
ખરેખર 20મી સદીના થિયેટર પર એમનો પ્રભાવ બહુ જ ઊંડો રહ્યો છે.
અને એમને 2005માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો એ વાત જ એમના વૈશ્વિક કદને સાબિત કરે છે. પણ એમનો પ્રભાવ મતલબ કે એ ખાલી પુરસ્કારથી નથી મપાતો, એમણે નાટકની ભાષા જ બદલી નાખી.
હા, અને એ ભાષા એટલે પેલી પિન્ટરેસ્ક શૈલી, બરાબર ને? આમ તો સામાન્ય વાતચીત લાગે, ચાના કપ, બંધ ઓરડાઓ, પણ એ બધાની પાછળ એક અજીબ ભય, એક તણાવ છુપાયેલો હોય.
બિલકુલ, એવું કહેવાય છે અને સાચું જ છે કે પિન્ટરના નાટકોમાં જે નથી બોલાતું ને એ કદાચ બોલાયેલા શબ્દો કરતાં પણ વધુ મહત્વનું હોય છે.
અચ્છા,
એમની આખી કળા જ આ સબટેક્સ્ટ, ગર્ભિત અર્થ અને ખાસ તો મૌનની આસપાસ રચાયેલી છે.
તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું, આ પિન્ટરેસ્ક દુનિયા ક્યાંથી આવી, કયા અનુભવો એને ઘડી
અને આજે પણ એ આપણને શું કહેવા માંગે છે, શું શીખવી જાય છે.
ચાલો તો શરૂઆત કરીએ એ સમયથી, એ સંજોગોથી જેમાં પિન્ટરનો ઉછેર થયો. 1930માં લંડનમાં જન્મ. એ સમય એ પોતે જ કેટલી ઉથલપાથલવાળો હતો.
ઓ, ખૂબ જ. એક તરફ વૈશ્વિક મહામંદીની અસર, બીજી તરફ યુરોપમાં ફાસીવાદ, હિટલર, મુસોલિની, એ બધું માથું ઊંચકી રહ્યું હતું.
અને સાહિત્યમાં?
સાહિત્યમાં પણ મોટો બદલાવ આવી રહ્યો હતો. જેમ્સ જોઈસ, વર્જિનિયા વુલ્ફ, આધુનિકતાવાદનો પ્રયોગ ચાલતો હતો. અને પછી સૌથી મોટી ઘટના બીજું વિશ્વયુદ્ધ. એની પિન્ટરના બાળપણ પર બહુ ઊંડી છાપ પડી.
હા, લંડન પર થયેલા હવાઈ હુમલા, ધ બ્લિટ્સ, એ અનુભવે એમના નાટકોમાં જે અસલામતી અને ભય દેખાય છે એને ઘડ્યો હશે નહીં?
ચોક્કસપણે. 9 જ વર્ષના હતા ત્યારે એમને સલામતી માટે લંડનથી દૂર કોર્નવોલ મોકલવામાં આવ્યા, એક પ્રકારનું વિસ્થાપન. પછી લંડન પાછા આવ્યા ત્યારે બોમ્બબારાનો સતત ભય. ઘર જેવી જગ્યા જે સૌથી સુરક્ષિત લાગવી જોઈએ તે પણ ક્ષણભરમાં ખતરનાક બની શકે. આ અનુભવ એમના મનમાં ઊંડો ઉતરી ગયો છે
અને એ પછી એમના નાટકોમાં દેખાય છે.
હા, ધ રૂમ જેવું એમનું પહેલું નાટક જુઓ. એક બંધ ઓરડો છે અને બહારથી કોઈ અજાણ્યો ભય આવી રહ્યો છે. આ થીમ કદાચ ત્યાંથી જ આવી હોય.
અને યુદ્ધ પછીનું બ્રિટિશ થિયેટર, ત્યાં શું ચાલી રહ્યું હતું?
ત્યાં પણ પરિવર્તનનો પવન હતો. 1950 અને 60ના દાયકામાં ખાસ. પેલા ઉચ્ચ વર્ગના ડ્રોઈંગ રૂમ નાટકો હતા ને, ટેરેન્સ રેટિગન, નોયલ કોવાર, એની સામે એક નવો પ્રવાહ આવ્યો.
કયો પ્રવાહ?
જ્હોન ઓસબોર્નનું લુક બેક ઇન એંગર. એણે કામદાર વર્ગના પાત્રો, એમની હતાશા, ગુસ્સો, એ બધાને મંચ પર લાવી દીધા, જેને કિચન સિંક રિયલિઝમ કહે છે.
ઓકે,
પણ પિન્ટર આ બધાથી થોડા અલગ હતા.
કઈ રીતે અલગ? મેં સાંભળ્યું છે કે એમના પર યુરોપિયન એબ્સર્ડિઝમ, ખાસ કરીને સેમ્યુઅલ બેકેટનો પ્રભાવ હતો.
હા, પ્રભાવ જરૂર હતો. બેકેટની જેમ સંવાદની નિરર્થકતા, અસ્તિત્વનો ખાલીપો, એ થીમ્સ પિન્ટરમાં પણ દેખાય. પણ ફેર એ છે કે પિન્ટરે આ એબ્સર્ડિઝમને એકદમ અંગ્રેજી પરિવેશમાં મૂકી દીધું.
એટલે
કે બેકેટના પાત્રો કોઈ ઉજ્જળ ભૂમિ પર હોય, જ્યારે પિન્ટરના પાત્રો લંડનના કોઈ સામાન્ય ફ્લેટમાં ચા પીતા પીતા અસ્તિત્વના ભય અને વાતચીતની વિચિત્રતાનો અનુભવ કરાવે છે. એમણે કિચન સિંક નાટકોની વાસ્તવિકતા લીધી, પણ એમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને ભાષાની રમત ઉમેરી.
અને ભાષાની રમત, એમાં પેલું ફિલોસોફર લુડવિગ વિટગેનસ્ટાઈનના વિચારોનું શું, એનો કેટલો પ્રભાવ?
ઘણો મહત્વનો પ્રભાવ કહી શકાય. વિટગેનસ્ટાઈને જે કહ્યું હતું કે ભાષા હંમેશા સત્ય કહેવા માટે નથી વપરાતી, ઘણીવાર એ એક રમત હોય છે, સત્તા સ્થાપિત કરવા, કંઈક છુપાવવા, બીજાને છેતરવા. પિન્ટરના નાટકોમાં આ વાત બરાબર દેખાય છે. પાત્રો જાણે વાતચીત નથી કરતા, પણ શબ્દોથી લડાઈ લડે છે, વર્ચસ્વ જમાવવા મથે છે, સત્યથી ભાગે છે.
એટલે એક સામાન્ય પ્રશ્ન જેમ કે ચા પીશો એ પણ.
હા, એ પણ પિન્ટરના નાટકમાં ધમકી હોઈ શકે, લાલચ હોઈ શકે અથવા તો સામેવાળાની પરીક્ષા પણ હોઈ શકે. બધો આધાર સંદર્ભ, બોલનારના ટોન અને ખાસ કરીને વિરામ પર છે.
હા, આ વિરામ, પેલો પ્રખ્યાત પિન્ટર પોઝ, એ તો એમની સહી જેવો બની ગયો છે. એ ખાલી ચૂપકીદી નથી હોતી, બરાબર ને?
ના, જરાય નહીં. એ પોઝ એટલે પાત્રોના મનમાં ચાલતો આંતરિક સંઘર્ષ, જે લાગણીઓ વ્યક્ત નથી થતી, એ જે કહેવાય છે અને જે ખરેખર અર્થ થાય છે એની વચ્ચેનો ગેપ,
અને એ પ્રેક્ષકોને અસ્વસ્થ કરે છે.
બરાબર. એ મૌન આપણને વિચારવા મજબૂર કરે છે કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. પિન્ટરે સાબિત કર્યું કે થિયેટરમાં મૌન પણ બોલી શકે છે, અને ઘણીવાર શબ્દો કરતાં વધુ જોરથી.
તો આ બધી પૃષ્ઠભૂમિમાંથી આવેલા પિન્ટર, એમના અંગત જીવનના કયા પાસાએ એમના લેખનને આકાર આપ્યો હશે? પેલો હેકનીનો યહૂદી કામદાર વર્ગનો ઉછેર.
હા, એ વિસ્તારનો લહેકો, બોલચાલની રીતભાત એમના સંવાદોમાં એ જીવંત લાગે છે. યહૂદી હોવાને કારણે કદાચ એક બહારના હોવાનો અસુરક્ષિતતાનો ભાવ પણ અંદર ક્યાંક રહ્યો હશે.
અને પેલું લશ્કરી સેવાનો ઇનકાર, કોન્શિયન્શિયસ ઓબ્જેક્ટર બન્યા તા.
હા, એ બહુ મહત્વનું છે. યુવાનીમાં જ એમણે લશ્કરી સેવા સામે નૈતિક વાંધો ઉઠાવ્યો. એમના સત્તા વિરોધી વલણનું અને નૈતિક હિંમતનું એ પહેલું ઉદાહરણ હતું. આ જ વલણ પછીથી એમના રાજકીય નાટકોમાં વધુ સ્પષ્ટ રીતે દેખાયું.
અને અભિનેતા તરીકેનો અનુભવ, ડેવિડ બેરોન નામે કામ કરતા હતા ને,
ખૂબ જ મહત્વનો અનુભવ. સ્ટેજ પર ઊભા રહીને સંવાદ કેવી રીતે બોલવો, ક્યાં અટકવું, ક્યાં ભાર દેવો, પ્રેક્ષકો પર એની શું અસર થાય, આ બધું એમણે જાતે અનુભવ્યું હતું.
એટલે સ્ટેજક્રાફ્ટની સમજ એમને હતી.
બરાબર. સંવાદની લયની સમજ, એ બધું એમના લેખનમાં ઉતર્યું. અને પછી અભિનેત્રી વિવિયન મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. એમણે પિન્ટરના શરૂઆતના નાટકોના ઘણા જટિલ સ્ત્રી પાત્રોને અદ્ભુત રીતે ભજવ્યા.
ચાલો હવે એમની એ જટિલ દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પેલો ભયનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ મેનેસ, એ કઈ રીતે કામ કરે છે? જો કોઈ ચોક્કસ વિલન નથી તો ડર શેનો લાગે?
સારો સવાલ છે. તિન્ટરની કમાલ જ એ છે, ભય કોઈ બહારની વ્યક્તિ કે ઘટનામાંથી નથી આવતો, એ પાત્રો વચ્ચેના સંબંધોમાંથી જન્મે છે, એમની અસલામતીમાંથી, અને ખાસ કરીને જે કહેવાતું નથી એમાંથી.
અચ્છા.
એ અજાણ્યો ભય છે, એટલે વધુ અસરકારક છે. જાણે હવામાં જ કંઈક અશુભ, કંઈક ખોટું થવાનું છે એવું લાગ્યા કરે. સામાન્ય ઘરની ચાર દિવાલો જ જાણે મનોવૈજ્ઞાનિક યુદ્ધભૂમિ બની જાય.
કોણ કોના પર હાવી થવા માંગે છે, કોણ શું છુપાવી રહ્યું છે, એની અસ્પષ્ટતા જ ભય પેદા કરે છે.
બરાબર, બિલકુલ.
અને સ્મૃતિ, ઓલ્ડ ટાઈમ્સ કે બિટ્રેયલ જેવા નાટકોમાં તો ભૂતકાળ જાણે કોઈ યુદ્ધનું મેદાન બની જાય છે.
હા, પિન્ટર આપણને એવું કહેવા માંગે છે કે ભૂતકાળ કોઈ એક નક્કર વસ્તુ નથી જેને આપણે બસ યાદ કરી લઈએ છીએ. ના.
તો શું છે
ભૂતકાળ? એ છે જેને આપણે વર્તમાનમાં રચીએ છીએ પોતાની જરૂરિયાત મુજબ, બીજા પર પ્રભાવ પાડવા માટે. ઓલ્ડ ટાઈમ્સમાં ત્રણ પાત્રો છે, અને ત્રણેય એક જ ભૂતકાળના અલગ અલગ, એકબીજાથી વિરોધાભાસી વર્ઝન રજૂ કરે છે.
તો કોનું વર્ઝન સાચું?
કોનું સાચું? કદાચ કોઈનું નહીં. સત્ય કદાચ સ્મૃતિની આ રમતમાં જ ક્યાંક ખોવાઈ ગયું છે.
આ ખરેખર વિચારવા જેવું છે કે આપણી પોતાની યાદો પર પણ ભરોસો ન કરી શકાય, અને આ બધા તત્વો મળીને પેલી કોમેડી ઓફ મેનેસ બને છે, ભય અને હાસ્યનું મિશ્રણ.
હા, કારણ કે આ પરિસ્થિતિઓ ભલે ગંભીર અને ભયાવહ હોય, પણ પાત્રો જે રીતે વર્તે છે, જે રીતે બોલે છે, એમાં રહેલી અસંગતતા ઘણીવાર હાસ્યાસ્પદ લાગે છે. પણ એ હળવું હાસ્ય નથી.
ના,
એ કાળું હાસ્ય છે, બ્લેક કોમેડી, જે હસાવા કરતાં વધુ આપણને અંદરથી હચમચાવી નાખે છે, માનવીય વર્તનની વિચિત્રતા અને ક્યારેક ક્રૂરતા પર વિચારવા મજબૂર કરે છે.
તો આ બધા વિચારો, ભાષા હથિયાર તરીકે, સ્મૃતિ પર અવિશ્વાસ, મૌનનો અર્થ, આ બધું સ્ટેજ પર કેવી રીતે જીવંત થયો? એમના શરૂઆતના નાટકો જેમ કે ધ બર્થડે પાર્ટી, એણે તો ખળભળાટ મચાવ્યો હશે ને?
ચોક્કસ. ધ બર્થડે પાર્ટી 1958 શરૂઆતમાં તો નિષ્ફળ ગયું હતું માનશો, પણ આજે ક્લાસિક ગણાય છે. એમાં જ પેલી પિન્ટરેસ્ક દુનિયાના બરાબર દર્શન થાય છે.
કેવી રીતે?
એક સામાન્ય લાગતી બર્થડે પાર્ટી છે, પણ પછી ગોલ્ડબર્ગ અને મેકકેન નામના બે રહસ્યમય માણસો આવે છે, અને આખી વાત ભયાવહ પૂછપરછ અને સ્ટેનલી નામના પાત્રના મનોવૈજ્ઞાનિક વિઘટનમાં ફેરવાઈ જાય છે.
એમની વાતોનો કોઈ સીધો અર્થ નથી નીકળતો.
ના, પણ એમની હાજરી, એમના સવાલો એ જ સ્ટેનલીને તોડી નાખવા માટે પૂરતા છે. એ જ પિન્ટરની તાકાત છે. અસ્પષ્ટ ભય દ્વારા પાત્રનું વિઘટન.
અને પછી આવ્યું ધ કેરટેકર 1960. એણે એમને ખરી ઓળખ અપાવી. એમાં પણ સત્તાની રમત જ હતી, પણ થોડી જુદી રીતે.
હા, ધ કેરટેકરમાં ત્રણ પુરુષો છે, બે ભાઈઓ અને એક ઘરવિહોણો વૃદ્ધ માણસ ડેવિસ. એમની વચ્ચે જગ્યા, ટેરિટરી, ઓળખ અને બીજાની સ્વીકૃતિ માટેનો સંઘર્ષ છે.
અચ્છા,
અહીં ભય થોડો ઓછો ભેદી છે, પણ સત્તાની રમત એટલી જ તીવ્ર અને ક્યારેક ક્રૂર છે. ડેવિસની લાચારી અને સાથે સાથે એની લુચ્ચાઈ, ભાઈઓ વચ્ચેનો અણબનાવ, માનવીય સંબંધોની નાજુકતા અને સ્વાર્થનું બહુ કરુણ હાસ્યચિત્ર એમાં છે.
અને પછી ધ હોમકમિંગ 1964-65. આ નાટક તો સાંભળ્યું છે કે બહુ જ વિવાદાસ્પદ રહ્યું હતું. જાતીય રાજકારણ, પારિવારિક ક્રૂરતા.
ધ હોમકમિંગ તો ખરેખર આઘાતજનક નાટક છે. એક પ્રોફેસર ટેડી એની પત્ની રૂધ સાથે લંડનમાં એના કામદાર વર્ગના પરિવારને મળવા આવે છે, અને ત્યાં પુરુષો વચ્ચે સ્ત્રી પર વર્ચસ્વ જમાવવાની એક એકદમ ભયંકર રમત શરૂ થાય છે.
પણ અંત અલગ છે ને?
હા, અંતે રૂથ જે ઠંડો, હિસાબી નિર્ણય લે છે એ બધાને ચોંકાવી દે છે. એ નાટક લિંગભેદ, સત્તા, પરિવાર એટલે શું એ બધા પર જ મોટા સવાલો ઊભા કરે છે. એનું અર્ધઘટન આજે પણ ચર્ચાનો વિષય છે.
અને સમય જતાં એમના વિષયો પણ બદલાયા. બિટ્રેયલ 1978 જેવું નાટક આવ્યું, જે અંગત સંબંધો પર હતું, અને પછીના નાટકો વધુ રાજકીય બન્યા.
બિટ્રેયલ ખૂબ જ અંગત નાટક કહેવાય છે. એમના પોતાના જીવનના અનુભવ પર આધારિત છે, અને એની જે ઊંધી કથારચના છે, રિવર્સ ક્રોનોલોજી.
હા, એ બહુ રસપ્રદ છે.
એ પોતે છેતરપિંડી અને સ્મૃતિ કેવી રીતે કામ કરે છે એ થીમને ઉજાગર કરે છે. પણ હા, 1980 અને 90ના દાયકામાં પિન્ટરનો અવાજ વધુને વધુ રાજકીય બનતો જતો ગયો.
જેમ કે
માઉન્ટેન લેંગ્વેજ છે, જેમાં ભાષા પરના દમનની વાત છે. એશિસ ટુ એશિસમાં ઘરેલું હિંસા અને રાજ્ય દ્વારા થતા અત્યાચાર, જેમ કે હોલોકોસ્ટ, એની વચ્ચેનું જોડાણ બતાવ્યું છે. તેઓ સત્તાના દુરુપયોગને વ્યક્તિગત સ્તરથી વૈશ્વિક સ્તર પર જોવા લાગ્યા.
તો એમનો આ વારસો આજે કેટલો જીવંત છે? શું પિન્ટરેસ્ટ શૈલી આજે પણ પ્રસ્તુત છે?
ખૂબ જ પ્રસ્તુત છે. પિન્ટરે નાટ્યલેખનની શક્યતાઓ જ વિસ્તારી દીધી. એમણે જે રીતે સંવાદ લખ્યા, મૌનનો ઉપયોગ કર્યો, પાત્રો વચ્ચે તણાવ ઊભો કર્યો, એની અસર તો તમે જો ડેવિડ મેમેટ જેવા અમેરિકન નાટ્યકારથી લઈને માર્ટિન મેકડોનોગ સુધી અનેક લેખકો પર દેખાય છે.
અને નાટકો સિવાય ફિલ્મ, ટીવી.
હા, બિલકુલ. ડેવિડ લિન્ચ બી ફિલ્મોનું પેલું સ્વપ્ન જેવું અંદરથી ડરામણું વાતાવરણ જુઓ, અથવા કોએન બ્રધર્સની ફિલ્મોનું કાળું હાસ્ય અને અણધારી હિંસા.
એમાં પિન્ટરનો પડઘો છે.
ચોક્કસ. અને ટીવી શ્રેણીઓ પણ, જેમ કે ધ સોપ્રાનોઝ કે મેડમેન. એમાં પાત્રો જે કહે છે અને જે છુપાવે છે એની વચ્ચેનો તણાવ, સત્તાની રમતો, એ બધું જ પિન્ટરેસ્ટ છે. એમણે આપણને શીખવાડ્યું કે સામાન્ય દેખાતી વાતચીતમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં પણ કેટલું બધું નાટક છુપાયેલું હોઈ શકે છે.
અને સમય જતાં એમના કામનું જે વિવેચનાત્મક મૂલ્યાંકન થયું એ પણ બદલાયું છે નહીં? પહેલાં કદાચ એમને ખાલી મનોવૈજ્ઞાનિક નાટ્યકાર જ ગણતા હતા.
હા, શરૂઆતમાં એમના પર એબ્સર્ડિસ્ટ, મનોવૈજ્ઞાનિક એવા લેબલ લાગ્યા. પણ હવે વિવેચકો એમના શરૂઆતના કહેવાતા ઘરેલું નાટકોમાં પણ રહેલા રાજકીય અને સામાજિક તત્વોને ઓળખી રહ્યા છે. વર્ગ સંઘર્ષ, સત્તાનું માળખું, લિંગભેદના પ્રશ્નો, એ બધું એમના શરૂઆતના કામમાં પણ ગર્ભિત એટલે હાજર હતું જ.
એટલે જે આજે પણ એટલા પ્રાસંગિક લાગે છે, સત્તાનો ખેલ, વાતચીતમાં અર્થનું તૂટવું, ઓળખની કટોકટી, સાચું શું અને ખોટું શું એની વચ્ચેની ધૂંધળી રેખા, આ બધું તો આપણી આસપાસ આજે પણ છે જ.
બિલકુલ. અને એટલે જ એમના નાટકો આજે પણ દુનિયાભરમાં ભજવાય છે. ડઝનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. એમનો વારસો હવે તો શૈક્ષણિક અભ્યાસક્રમોનો ભાગ છે, થિયેટર ટ્રેનિંગમાં શીખવાય છે, અને લંડનમાં તો એમના નામે હેરોલ્ડ પિન્ટર થિયેટર પણ છે.
એમના પોતાના શબ્દો પણ એટલા જ ધારદાર છે. મને એમનું નોબેલ ભાષણ યાદ આવે છે. એમણે કહ્યું હતું, શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે, અથવા શું સાચું છે અને શું ખોટું છે, તેની વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. કોઈ વસ્તુ જરૂરી નથી કે સાચી હોય કે ખોટી, તે સાચી અને ખોટી બંને હોઈ શકે છે. આ તો જાણે એમના આખા કામનો નિચોડ.
એકદમ. એ અસ્પષ્ટતા, એ એમ્બિગ્વિટી, એ જ એમના નાટકોની ચાવી છે. અને એ જ ભાષણમાં એમણે ઇરાક યુદ્ધની જે આકરી ટીકા કરી હતી, એક ડાકુ કૃત્ય, રાજ્ય આતંકવાદ, એ એમની પાછળની જિંદગીની રાજકીય પ્રતિબદ્ધતા અને નિર્ભયતા બતાવે છે. કોઈની શેષરમ વગર બોલ્યા હતા.
અને સ્મૃતિ વિશેનું પેલું કોટ પણ કેટલું સચોટ છે. ભૂતકાળ એટલે તમે જે યાદ રાખો છો, યાદ રાખવાની કલ્પના કરો છો, યાદ રાખવા માટે તમારી જાતને મનાવો છો અથવા યાદ રાખવાનો ઢોણ કરો છો. ઓલ્ડ ટાઈમ્સમાંથી એકદમ સીધું અને સ્પષ્ટ.
હા, એમની ભાષા હંમેશા એવી જ રહી, તીક્ષ્ણ, ચોટદાર. પાત્રો ભલે ગોળ ગોળ ફરે, પણ લેખક તરીકે પિન્ટર ક્યારેય શબ્દો વેળવતા નહોતા. પણ હા, એમની રમૂજ વૃત્તિ પણ હતી. ક્રિકેટના ભારે શોખીન હતા.
ઓ હા.
એકવાર કહ્યું હતું, પૃથ્વી પર ભગવાને બનાવેલી સૌથી મહાન વસ્તુ ક્રિકેટ છે. ચોક્કસપણે સેક્સ કરતા પણ મહાન. જો કે સેક્સ પણ બહુ ખરાબ નથી. આ એમની ગંભીર કલાકાર તરીકેની છવિની બીજી હળવી બાજુ હતી.
અને એમણે બે વાર નાઇટહુડનો અસ્વીકાર કર્યો હતો, એ વાત પણ એમના સિદ્ધાંતવાદી સ્વભાવને દર્શાવે છે.
હા, જો કે સીબીઈ અને કમ્પેનિયન ઓફ ઓનર જેવા બીજા સન્માનો એમણે સ્વીકાર્યા હતા. અને ભૂલવું ન જોઈએ કે તેઓ એક સફળ પટકથા લેખક પણ હતા. ખાસ કરીને દિગ્દર્શક જોસેફ લોસી સાથેની એમની ફિલ્મો ધ સર્વન્ટ, એક્સિડન્ટ અને ધ ફ્રેન્ચ લેફ્ટનન્ટ્સ વુમનની પટકથા પણ એમને લખી હતી. એ ખૂબ બખણાઈ હતી.
તો અંતે આ બધી વાત પરથી પિન્ટર આપણને, એટલે કે પ્રેક્ષકો અને વાચકોને, શું વિચારતા મૂકી જાય છે? એમની પાસેથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે પિન્ટર આપણને સૌથી મોટો પડકાર એ આપે છે કે આપણે ખરેખર સાંભળતા શીખીએ, માત્ર શબ્દો નહીં
પણ શબ્દોની વચ્ચેનું મૌન.
હા, શબ્દો વચ્ચેનું મૌન, અવ્યક્ત ભય, સત્તાની છુપી રમતો, એ આપણને આપણી આસપાસની દુનિયાની જે સપાટી દેખાય છે એની નીચે જોવા માટે પ્રેરે છે, અને ત્યાં જે અસ્વસ્થ કરતા સત્યો છુપાયેલા છે એનો સામનો કરવા કહે છે.
ખરેખર. અને એક પ્રશ્ન મૂકી જાય છે આપણા માટે કે આપણા પોતાના જીવનમાં, આપણા સંબંધોમાં, આપણી રોજબરોજની વાતચીતમાં જે નથી કહેવાતું, જે મૌન રહે છે, એ ખરેખર કેટલું શક્તિશાળી છે અને એ આપણી વાસ્તવિકતાને કેવી રીતે આકાર આપે છે, એ વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.